પ્રવચન નંબર 334 91 ની સાલ 45 મિનિટ સમયસાર ગાથા 1
ખાતા પૂર્ણ ભોગતા પૂર્ણ સમય એક છે. ધર્મ બે જુદા, કરતા ધર્મ જુદો અને ભોગતા ધર્મ જુદો. ધર્મ બે જુદા, ધર્મ એટલે વિતરાગ ભાવ નહીં, પર્યાયે ધારી રાખેલો ભાવ તેને ધર્મ કહેવામાં આવે. જે સમયે રાજ કરે ને દુઃખ ભોગવે છે, જે સમયે દુઃખ તો ભોગવાઈ ગયું, પણ દુઃખ ભોગવાઈને જૂના કર્મ નિર્જરતા નથી, પણ નવાના બંધ થઈને જાય છે. નવા કર્મનો બંધ થાય છે નિમિત્ત રૂપે, કે જે ભવિષ્યમાં પણ એને કસાઈને દુઃખનું કારણ થશે, વેદના નહીં કરે ત્યાં સુધી. એટલે લિમિટ છે. હું કહ્યું ભાગુ ભાવ થાય એ વખતે તો એ ભોગવા જાય કે છૂટો તે સમય તો, પણ એ નવા કર્મ દુઃખના કારણ ને ઉત્પન્ન કરીને છૂટે છે. શુભાશુભાવનો વ્યય થાય છે, એમને વ્યય થતો નથી. જે દુઃખને ભોગવે છે એ નવા કર્મને બાંધે છે, જે દુઃખનો જ્ઞાતા થાય છે તેને નવા કર્મનો બંધ થતો નથી, અને જૂના કર્મની નિર્જરા થાય છે. ડબલ ફાયદો. જ્ઞાતા ભાવમાં જઈએ તો બે પ્રકારનો ફાયદો, એક નવા કર્મનો બંધન થાય અને એક જૂના કર્મ છે નિર્જરી જાય છે. એ જૈન રહી જાય ને અજૈન પામી જાય એવું કામ થયા મારે એની કરવા છે. તમે ભાઈ જરાક સંતોષીને બેસો, બે ચાર ભાઈ વધારે સમાય એમાં આપણે સાંકળ થાય, પણ બીજાને તો અનુમોદન આપવું. ઉપર બેસો ભાઈ, હાજી ઉપર બેસો, પછી ભાઈ ઉપર આવી જાઓ. તમે લીધા છે, આવી જાઓ આવી જાઓ. વાહ, કોની કોની જીગા છે? બે ચાર જણા બેસો ઉપર. ડાક્ટર ઉપર બેસો, ડાક્ટર સાહેબ ઉપર જીગા છે. આવો ત્યાં બેસો. એ આવો આવો, આ જીગી છે. શુદ્ધાત્માની વાત સાંભળવી વિરોધ છે એમ સમયસાર લખે છે, કે શુદ્ધાત્માનો ઉપદેશ વિરોધ છે. ક્યાં ક્યાં છે? બાકી તો આ કરો, તે કરો, યાત્રા કરો, દાન આપો, મંદિર બંધાવો, આ બધું કરો કરો ને કરો. હા હા, પણ ભગવાન આત્મા તો જાણનાર છે, કરનાર નથી. પણ જાણનારને ભૂલી અને કરતા બુદ્ધિમાં રખડે છે. રાગનું ઘરે દુઃખને ભૂવે અને એટલું ભોગવીને છૂટી જતો નથી. નવા કર્મના ઉત્પન્ન કરીને છૂટે છે. જે દુઃખને ભોગવે છે એ નવા કર્મને બાંધે છે નિમિત્ત રૂપે બંધાય છે. ઉપાદાન શક્તિ તો એની છે, નિમિત્ત અજ્ઞાનીનો જ્ઞાન ભાવ છે. એનો જીવ નિમિત્ત નથી, અજ્ઞાનીનો જીવ પણ એમાં નિમિત્ત નથી. જીવ પણ રાગનું કારણ નથી, અને કર્મ બંધા થાય એનું કારણ જીવ સામાન્ય તો છે જ નહીં, શુદ્ધાત્મા છે. એમાં નિમિત્તપણાનો અભાવ છે. એવી ચીજ છે. એ વાત કરે છે કે હું તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, કે જેઓ એ જે સિદ્ધ થયા ભગવાન એને નમસ્કાર કરું છું. શા માટે નમસ્કાર કરું છું? કે સાધ્યના સ્થાને છે, એ તો મારો આત્મા છે, પણ મારે સિદ્ધ જેવું થવું છે ને, એટલે હું એની યાદ કરું છું અને સાધ્યના સ્થાને સિદ્ધ ભગવાન એને નમસ્કાર કરું છું. કે સિદ્ધ કેમ થયા? કે પરિણામ માત્રથી સરળતા ભિન્ન એવી દ્રષ્ટિ દ્રવી થઈ અને અનુભવ થયો, જ્ઞાન પ્રગટ થયું. સમ્યક જ્ઞાન જ્યાં અજ્ઞાનથી સર્વથા રહિત કહ્યું માયનું અનુભવ્યું ત્યાં સમ્યક જ્ઞાનથી સહિત થઈ ગયો. અજ્ઞાનથી રહિત માને એટલે સમ્યક જ્ઞાનથી સહિત થાય, થાય ને છતાં સર્વથા સહિત ન થાય, કથનથી સહિત થાય. રહિત તો સર્વથા રહી ગયો, સહિત કથનથી થાય. એવું એ સમ્ય જ્ઞાન પ્રગટ થાય એમ કરતા શુદ્ધ આત્મામાં લીન થઈ મુનિરાજ પોતે હરિયત સિદ્ધિ થઈ ગયા. એવા અસ્તિત પરમાત્માને હું ભાવનાથી ભાવું છું, કેમ કે મારે પણ એના જેવું થવું છે. જેના જેવું થવું છે ને એની યાદ કરે છે સાધક આત્મા કે અત્યંત મંગળના અર્થને સૂચવે છે ગ્રંથના આદિમાં એટલે સર્વમાં. સર્વ સિદ્ધોને સિદ્ધ એક નથી, અનંતા સિદ્ધો છે. ચંદ્રકાંતભાઈ સિદ્ધ એક નથી, અનંતા સિદ્ધો થઈ ગયા અને અનંતા થવાના છે. તો પણ અહીંયા ખૂટવાના નથી એમ અખૂટ છે. એ છે કે નમસ્કાર કરું છું સિદ્ધોને, સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, ઉન્નન કરું છું. એના બે પ્રકાર પડે છે, ભાવ સ્તુતિ ને દ્રવ્ય સ્તુતિ. સિદ્ધોને સિદ્ધ પર દ્રવ્ય છે, એને ભાવ સ્તુતિ ને દ્રવ્ય સ્તુતિથી વંદન કરું છું. ભાવ સ્તુતિ એટલે સિદ્ધ જેવો મારો આત્મા છે એવા મારા શુદ્ધાત્માને સન્મુખ થઈ અને હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, વંદન કરું છું, સ્તુતિ કરું છું, તેને ભાવ સ્તુતિ ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. ત્યાં શબ્દ નથી, એમાં વિકલ્પ નથી, ત્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે. ભાવ સ્તુતિ વંદન કરું છું મારા શુદ્ધાત્માને. એ શુદ્ધાત્માને નમસ્કાર કર્યા એનું નામ સિદ્ધિ નમસ્કાર કર્યા ભાવથી. હવે એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં તો જાજુ ટાઈમ રહેવાતું કે સવિત્ર દિશામાં સાધક આવે છે ત્યારે દ્રવ્ય સ્તુતિ કરે છે. હે શ્રી ભગવાન, મારે આપણા જેવું નમસ્કાર કરો. નમો સિદ્ધેભ્ય, નમો લોયે સૌ ત્રિકાળવર્તી સિદ્ધાનંદ. ભૂતકાળમાં સિદ્ધ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યકાળે જેટલા સિદ્ધ થશે એટલા બધાને હું નમસ્કાર કરું છું. એ નમસ્કારનો જે વિકલ્પ ઉઠે છે એનું નામ દ્રવ્ય નમસ્કાર છે અને વિકલ્પ વિના આત્માનો જે અનુભવ થાય છે એનું નામ ભાવસ્તુતિ છે. જે એકત્રી બત્રી કેત્રીમાં સ્તુતિની વર્ણન કરે છે ને એ તીર્થંકર કેવળીની સ્તુતિ સાચું છે. આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ જેમાં થાય એમનો અધ્યાત્મ અને એને બતાવનાર શાસ્ત્રને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે. આગમ વિકથા કરે છે, અધ્યાત્મ સ્વકથા કરે છે. ચમકવાનું કોઈ નથી, ચમકવાનું નહીં, સમજવાનું. એ કથા કે પોતાના શુદ્ધાત્માને છોડીને જેટલી કથાઓ હોય આ ધવલ માધવલ બધી બી કથા બી એટલે શુદ્ધાત્માના છોડીને જે કથાઓ સામાન્યને છોડીને પુરસ્થાન માર્ગના સ્થાન એ બધી કથાઓ છે. આગમ કે છે, અધ્યાત્મ કે છે કે જેમાં ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી, જેમાં બંધ નથી, જેમાં મોક્ષ નથી, ત્રણે કાળ હો એનાથી સર્વથા ભિન્ન શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. એને સિદ્ધની ભક્તિ કરી કહેવામાં આવે છે. સિદ્ધની ભક્તિ આવે છે શાસ્ત્રમાં, આવે છે કે સિદ્ધ ભક્તિ. આ સિદ્ધની ભક્તિનું નામ ભાવ નમસ્કાર છે, ભાવ સ્તુતિ. સાધક પોતે ત્રિપુરાચાર્ય ભગવાન મુનિરાજ અને અમરચંદ્ર આચાર્ય મુનિ એ માંગલિકમાં પોતે પોતાના શુદ્ધાત્માને અંતર્મુખ થઈ આનંદનું ભજન કરે છે અને બહાર આવે છે ત્યાં ત્યાં પછી દ્રવ્ય સ્તુતિ શરૂ થાય છે. એ શ્રી ભગવાન આ પાઠ મૂર્તિ સહિત છો ને એવો મારો આત્મા પણ અત્યારે સહિત છે, માટે હું તમને નમસ્કાર કરું છું. ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપીને પોતે તો સ્તુતિ કરી ભાવને દ્રવ્યો પણ શ્રોતાઓ સાંભળવા આવ્યા છે ને આ સમયસર ને, એટલે અમે તો એ શ્રોતાઓમાં એવી લાયકાત જોઈએ છીએ કે એ પણ ભાવ સ્તુતિ હમણાં કરશે ને હમણાં દ્રવ્ય સ્તુતિ કરશે. નિશ્ચયપૂર્વક વ્યવહાર, દ્રવ્ય સ્તુતિ વ્યવહાર નથી. ભાવ સ્તુતિ નિશ્ચય છે ને નિશ્ચયપૂર્વકની દ્રવ્ય સ્તુતિ વિકલ્પ વાળી એને વ્યવહાર કહેવામાં આવે છે. ભાવ સ્તુતિ મોક્ષનું કારણ છે, દ્રવ્ય સ્તુતિ બંધનું કારણ છે. ચિંતની ભક્તિ હો શુભ ભાવ છે, તત્વ તો જેવું છે એવું માનો કે ન માનો, તત્વમાં શુભા તમે કોઈ આપતા. પોતાના આત્મામાં ટીકાકાર કહે છે, હું મારા આત્મામાં સિદ્ધને સ્થાપું છું અને ભાવસ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ કરું છું. હે શ્રોતાઓ, તમે પણ ભાવસ્તુતિ સિદ્ધની કરો અને પછી દ્રવ્ય સ્તુતિ પણ તમને આવશે. નિશ્ચય કરું દ્વાર પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાગ્રતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. શું કહે છે, હવે સિદ્ધને તો થાય, પણ હવે શાસ્ત્રની રચના કરવાની છે. મારે સમયસાર શાસ્ત્રની રચના કરું છું, ટીકા કરું છું. તો કહે છે કે ભાવવચન એ દ્રવ્યવચન, ભાવવચન એટલે વિકલ્પ ખંડ જ્ઞાન અને વિકલ્પ રાગ શુભ રાગ, અને દ્રવ્યવચન એટલે બહિર્જલ અને અંતર્જલ. ભાવવચન એટલે અંતર્જલ, વિકલ્પ ઉઠો સમયસાર છે, આશ્રો છે, નવર છે, રામ છે, આત્મ છે, એવા જે વિચારો આવ્યા ને એનું નામ અંતર્જલ. અંતર્જલ અંદરમાં વિકલ્પ ઉઠે, દુઃખદાયક હો એક, અને બહારમાં બહિર્જલ એટલે વાણી વચન, અને સમય કહેવાય અને ભૂતલ કહેવાય અને આમ કહેવાય અને આમ કહેવાય, વાણી પણ હારે ઉઠે. હવે એ જે દ્રવ્યવચન છે એમાં અંતર્જલ વિકલ્પ નિમિત્ત છે, અને અંતર્જલ વિકલ્પ છે ઉઠે છે એમાં આત્મા નિમિત્ત નથી, એમાં જૂના કર્મ નિમિત્ત છે. હું કહ્યું સમજવા જેવું છે, આ કઈ વાંચી જવા જેવું નથી. વાંચી તો જે ગુરુદેવ કહેતા હતા કે ગોંડલવાળા એમ કહેતા હતા, બહુ ઉખાણ કરે છે, બહુ ઉખાણ કરે છે ગુરુદેવ. લાવો સમય સાહેબ વાંચીએ, પદ્ધતિમાં વાંચી લીધું. અને ભાઈની એક એક લીટી એક એક શબ્દમાં માલ ફેરો છે. આ વાંચવાનું નથી, આ તો ઘોળી ઘોળીને પીવાનું છે. અમૃત એ છે કે દ્રવ્યવચન એટલે કે વાણી, જીનવાણી છે ને એને દ્રવ્યવચન કહેવાય. એનું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ વાણીનું વાણી છે. શબ્દનું ઉપાદાન કારણ શબ્દ છે, એનું નિમિત્ત કારણ અંતર્જલ વિકલ્પ ઉછો છે તે છે એ નિમિત્ત. અને જે શુભ રાગ ઉછો છે લખવાનો, એનું નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય છે. ભગવાન આત્મા નિમિત્ત નથી, કરતા તો નથી, કરતા બને તો એ શુભ ભાવ રૂપે તન્મય થઈ જાય, તો જીવનો નાશ થઈ જાય. અને હું એમાં નિમિત્ત હોઉં તો નિત્ય કરતાપણાનો દોષ આવે. ત્યારે એમાં નિમિત્ત કોણ? દ્રવ્ય વચનમાં અંતર્જલ નિમિત્ત, અંતર્જલ શુભ ભાવમાં નિમિત્ત કોણ? કે જૂના કર્મનો ઉદય. તો તમે તો આત્મા ધોયેલ ભૂરા જેવો, ધોયેલ ભૂરા જેવો છે, શુદ્ધ સંકોચ પરમાત્મા છે, મને નિમિત્ત ન કહેશો. ઓ તમે નિમિત્ત શોધી લ્યો, તમને નિમિત્ત ન મળતું હોય તો જ્ઞાનને પૂછો. પણ આત્મા નિમિત્ત છે, સ્વપ્નમાં કરશો નહીં કે મળી ગયા, વિખ્યાતો દોષ લાગશે. છે વાણી નીકળે છે, વાણી નીકળે છે, લખવાનો શબ્દ નીકળે છે, બરાબર જીનવાણી, અને એમાં અંતર જલ વિકલ્પ ઊંચો છે તો જ લખાય ને. સદુપયોગમાં જામી જાય તો શાસ્ત્ર ક્યાં જ લખે? લખાય છે, લખાય છે, એમાં દ્રવ્ય શબ્દ નીકળે છે અને એમાં અંતર્જન વિકલ્પ ઉત્પન્ન થાય છે, નિમિત્ત છે, અને એનું નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય છે. હું તો અંતર્જલમાં નિમિત્ત નથી, ને બહિર્જલ વાણીમાં પણ નિમિત્ત નથી. ઉલટું મારા આત્માને જાણતા જાણતા મારા જ્ઞાન નું એ જ્ઞેય થાય, એ પણ વ્યવહાર, એ પણ સવિકલ્પતા માં.
એટલે છેલ્લે કીધું ને, આ ટીકા અમે કરી નથી, શબ્દ કરી છે
અમને કેશોમાં, કેમ્બ્રિજ સુધી કરી છે કેશોમાં. બરાબર
છે,
કરતા એના નથી, એ શબ્દ એને કરે છે, પરણમે છે. પણ સાહેબ તમે નિમિત્ત છો કે અમે નિમિત્ત નથી. હા, એ વખત નું શુભાશ્રો એમાં નિમિત્ત છે, હું એમાં નિમિત્ત નથી. ઉલટું મારા જ્ઞાન માં એ જ્ઞાન રૂપે નિમિત્ત હો. આ એનું નામ વ્યવહાર છે. ગુરુદેવે જે શાસ્ત્ર સ્વાધ્યાય જે પ્રથા કરી છે ને, એ વ્યાજબી છે. અને સામે બધા સાસો રાખો કે વક્તા શું કેનો શું કરે છે એને ખ્યાલ આવે, એટલે બીજા તૈયાર થાય. બહુ દીર્ઘ દ્રષ્ટિથી ભાવચન અને દ્રવ્યચન થી પરિભાષણ શરૂ કરીએ છીએ. પરિભાષણ જે હો શબ્દો એને યથા સ્થાનમાં મૂકતો એનો પરિભાષણ આવશે. એમ શ્રી કુંકુરાચાર્ય કહે છે, પરિભાષણ કરીએ છીએ એમ કુંકુરાચાર્ય ભગવાન ફરમાવે છે, અમૃતચરાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે, સિદ્ધ ભગવંતો જે થઈ ગયા એ સિદ્ધપણાને લીધે સ્વભાવનું અવલંબન લઈને સિદ્ધ થયા છે. બધા કરવાના સંસારમાં આવવાના નથી. સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છન્નના સ્થાને છે. ધ્યેય તો આત્મા અમને મળી ગયો છે, સાધક થઈ ગયા, અને સાધ્યનું જ્ઞાન થયું, પણ હજી સાધ્ય થયા નથી. વાત આવી છે પરમજી, શુદ્ધ આત્મા ધ્યેય છે, અને એના આશ્રય જે ધ્યાન છું એવી સાધક અવસ્થા તો છે, પણ સાધ્ય પ્રગટ થયું નથી. સાધ્યનું જ્ઞાન થઈ ગયું છે, આ સાધક દશા વ્યક્ત થઈ નથી. પણ વ્યક્ત વત મોક્ષની પર્યાય કેવી હોય એની ખબર પડી ગઈ. શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, કેવળ જ્ઞાનને બોલાવે છે. એટલે એનો અર્થ એમ છે કે શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ હોય એ જાણવામાં સાધકને આવી જાય છે. એના માટે એક તત્વાનુસરણ, તત્વાનુશાસન નામનું શાસ્ત્ર છે. લાક્ષેન મુનિ, લાક્ષેન મુનિ શિષ્યને કહે છે, હે શિષ્ય, આજે અમને કેવળ જ્ઞાનના દર્શન થયા. પંચમ કાળના મુનિ કે છે કેવળ જ્ઞાનના દર્શન થયા. શિષ્ય કે સાહેબ, કૃપા કરીને મારો એક પ્રશ્ન છે કે શું છે જોડે, કે આ તો પંચમ કાળ છે, ત્યાંથી કેવળ જ્ઞાન નથી, દર્શન ક્યાંથી થાય? એવું શિષ્ય પ્રશ્ન કર્યો. પ્રશ્ન તારો બરાબર છે, પણ શુદ્ધાત્મામાં નિરંતર ધ્યાનમાં જામતા એ શુદ્ધ જ્ઞાનની તાકાત એવી છે, એવી એક દ્રવ્ય નહીં છે કે ભાવિ પર્યાયનું પોતાને વર્તમાન જ્ઞાન થઈ જાય. આ જૂઠમૂઠ નથી એમ લખું, આ જૂઠમૂઠ વાત નથી. ચાર જગ્યાએ આ વાત છે, શ્રીમદે પણ કરી છે. ચાર કશાએ કેવું નામ થયું, ઈચ્છા નહીં થઈ, દુઃખને ન્યાય થયું, ચાર પણ એ અનુભવીને પ્રતીકમાં આવે, અને ટિકટ ભવ્યું હોય એને શ્રદ્ધામાં આવે, દુર્ભવ્યની શ્રદ્ધામાં જ્ઞાનમાં ના આવે છે. આ વાત એ સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. પ્રતિછંદ એટલે કોઈ પૂછવા મને કે તમે ભગવાન, તો સામેથી કે તમે ભગવાન, આપણે કહી તમે ભગવાન તો સામેથી આવે તમે ભગવાન. એમ આપણે કહી તમે સિદ્ધ તો વાંચી અવાજ આવ્યો કે તમે સિદ્ધ, તો આ પાડી દીધી. હા સાહેબ, બહુ સરસ, અમે તો તમને કહેતા હતા ચીજ, અને તમે અમને કહ્યું મંજૂર છે, અમને કામ થઈ ગયું. અમારે શું કહ્યું? તમે આપ જીદ છો, અવાજ એનો સામે ચી પડવો પડ્યો, પ્રતિષેધ પડવો, બધાને છોડો જાતે અનુભવ તો હશે કે તમે ભગવાન, તમે ચીજ છો, જીલી લીધો. હા, જીલી લે, સારી વાત તો જીલવા જેવી છે ને. હા, પ્રતિષ્ઠના સ્થાને છે સાધ્ય. આ આત્મા છે એ ધ્યેય છે, એનું જે ધ્યાન કરે છે એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય, અને એનું જે ફળ છે એ સાધ્ય મોક્ષ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, પર્યાયની પૂર્ણતા, તેનું નામ સાધ્ય કહેવાય. દ્રવ્યને ધ્યેય કહેવાય, પર્યાયની પૂર્ણતાને સાધ્ય કહેવાય, અને પર્યાયની અપૂર્ણ શુદ્ધતાને સાધક કહેવાય. પર્યાયની અપૂર્ણ શુદ્ધતા હોય એને સાધક દશા કહેવાય. સાધક તો છે પણ સિદ્ધ થયો નથી, પણ સિદ્ધનું જ્ઞાન થઈ ગયું સાધ્ય. એટલે પગ ઉપડે છે, જોર આવ્યો પગમાં, અપૂરો છે આ સાધક. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો સુધી મારે છે ને. હે ગ્રંથાધિરાજ, ગ્રંથનો રાજા, મહારાજા, તારામાં ભાવો કેટલી એવી શક્તિઓ તારી શક્તિ કેવું છે. હા હા, સાધ્ય જે આત્મા તેના પ્રતિક્ષણના સ્થાને છે, પણ મૂર્તિ પણ તો એ જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, સંસારી તો ખરા પણ ભવ્ય લીધું છે, સંસારી તો છે બધા ભલે હો, પણ ભવ્ય ભવ્યને બાદ કરી નાખ્યા. સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને તે સમાન પોતાના સ્વરૂપને જાઈને સિદ્ધ સમાન સદાપદ મેળો. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ સમજે તે આવે છે ને શ્રીમદ. જેના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને જાઈને એના જેવો હું છું, એમ દ્રવ્ય તો પૂર્ણ છું, દ્રવ્ય તો પૂર્ણ છું, સીધરી સામે વાત કરે છે ઉભીને, દ્રવ્ય તો સ્વભાવ પૂર્ણ તમારા જેવો છું, પણ મારી પર્યાયનો સ્વભાવ પણ સિદ્ધવસ્થા થાય એવો મારો પર્યાયનો સ્વભાવ છે, તમારી હારે મેળવું છું તો મને મળી જાય છે, એનું નામ સાધ્ય કહેવામાં આવે છે. સાધ્ય એટલે પરિપૂર્ણ દશા. ચોખા ભૂલતા હોય રાંધવા, કાચા પાતા હોય તો બેનને છે ખબર કે પૂરા થઈ જશે, પાકી જશે કે નહીં, કે ના હોય શંકા હોય ને, એમ સાધકને કઈ શંકા નથી કે ક્યારે બહુ થશે. મોક્ષ સ્વરૂપ તો છું, અને મોક્ષ થવું થવાનું છે પર્યાયનું, એનું પણ અમને જ્ઞાન થઈ ગયું છે અને રહી ગયું છે. એટલે પગ ઉપડીને પૂર્ણતાને પ્રાપ્ત કરશે, પોતાના સ્વરૂપને ધ્યાને તેમના જેવા થઈ જાય છે, તેમના જેવા એટલે શિવ ભગવાન જેવા સાધક જીવો પણ સિદ્ધ થઈ જાય છે. સાધક થાય એ સિદ્ધ થાય જ, જેને સમય દર્શન થયું એને સિદ્ધ અવસ્થા થાય થાય ને. અને ચારે ચારે ગતિઓ જેવા થઈ જાય, અને ચારે ગતિઓથી વિલક્ષણ. હા હા, લક્ષણ જુદું છે, ચીજ ગતિનું અને ચાર ગતિનું લક્ષણ જુદું છે. ચાર ગતિના જેવો દુઃખી છે, સિદ્ધના જેવો બધા દુઃખી છે, લક્ષણ જુદું છે. કઈ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે, આ રીતે સિદ્ધનો જે વિચાર કરે છે અંતરમાં જઈને, અંતર્મુખ થઈને, કે સિદ્ધ થઈ જાય છે, શુદ્ધાત્માનું અવલંબન થતું જાય એટલે અલ્પકાળમાં પરમાત્મા થાય, પરમાત્માને ભજે એટલે પરમાત્મા થાય, પરમાત્માનું ભજન કરે તે પરમાત્મા થઈ ગયા. હું પરમાત્મા છું, બસ હું પરમાત્મા છું, તો પરમાત્મા પર નજર આવી, દ્રષ્ટિ પડી, અનુભવ થયો, અલ્પકાળમાં પરમાત્મા થઈ જાય છે, મોક્ષને પામે છે. પંચમગતિ મોક્ષને ભવ્ય જીવો આ ચિત્રો ચિંતન કરીને મોક્ષને પામે છે એમ કે છે. અમે જાણીએ છીએ એમ પામશે નથી લીધું, પામે છે. સાધક થાય તે સાધ્ય રૂપે પરમી જાય છે, સાધક સાધક રૂપે રહેતો નથી અને બાધક બાધક રૂપે રહેતો નથી. બાધકનો અભાવ થાય છે અને સાધક પૂર્ણ થઈ જાય છે. શું કહ્યું? સાધક છે તો થોડુંક પાંચ બાવર દાદીના પરિણામ જે છે થોડો આશરો થાય છે ને, એ કસાય ગુરું છે ખરું, પણ સાધક છે ને એનું બાધક તત્વનો અભાવ થઈ જાય છે અને સાધક પૂર્ણ થઈને સાધ્ય અવસ્થાએ પહોંચી જાય છે. આ પર્યાયની વાત ચાલે, દ્રવ્ય દ્રષ્ટિમાં આવ્યું એની પર્યાય અધૂરી ન રહી, દ્રવ્ય પૂર્ણ તો પર્યાય, દ્રવ્યને પૂર્ણ જોવે છે એને પર્યાય પૂર્ણ દેખાતી જ નથી. એક અપેક્ષા, એક અપેક્ષા ભાગવતી શાસ્ત્ર છે, સમય શાસ્ત્ર ખરેખર ધર્મ છે. આત્મા લેતા શુદ્ધ આત્માનું સ્વરૂપ આવું છે, ખ્યાલ મારો હિમરા જેવા થઈ જાય છે અને ચારે ગતિથી વિરુદ્ધ પંચમ ગતિ મુક્તને પામે છે. કેવી છે તે પંચમ ગતિ? આ ચાર ગતિ છે ને, મનુષ્ય તિર્ય નારકી ને દેવ, એ ચાર ગતિ દુઃખદાયક છે અને પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, ચાર ગતિ છૂટી જાય છે, આઠ કર્મનો અભાવ થાય છે. જે પંચમ ગતિ કેવી છે? સ્વભાવ ભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. આ જે પર્યાય છે એ પર્યાયનો એવો સ્વભાવ જ છે કે પૂર્ણ થાય ને ધ્રુવ રહે, એનો કોઈ નાશ ન થાય. ધ્રુવ એટલે એવી ને એવી પર્યાય રહ્યા જ કરે, કે પર્યાય ધ્રુવ છે, ધ્રુવ એટલે એવી ને એવી કે સંસારમાં ના આવે, પર્યાય સ્ખલિત ન થાય, એ પર્યાયનો સ્વભાવ જ એવો છે. કર્મનો અભાવ થયો માટે ચિત્ત અવસ્થા થઈ ગઈ, ના આત્માનું અવલંબન થયું માટે સિદ્ધ અવસ્થા પ્રગતિ કે ના, પર્યાય સ્વભાવથી સિદ્ધ અવસ્થા થાય છે. ત્યારે કેનું અવલંબન લીધું? કેવું હોય તો આત્માનું અવલંબન લીધું, બાકી દસ સમયની યોગ્યતા થાય પર્યાય. કેવું હોય તો કયો એટલું કે આત્માને આશરે સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ, બાકી એના સતને જુઓ. તો એ કહે છે હું તો નિરપેક્ષ છું, સાપેક્ષ નથી, કર્મના અભાવની તો મને અપેક્ષા નથી. હે દ્રવ્ય, તારી પણ મને અપેક્ષા, કેમ કે તું તો પહેલેથી હતો, તું તો પહેલેથી હું થઈ ત્યારે આરોપ આવ્યો કે આનાથી વ્યવહાર કહેવાય. અપૂરો સમીક્ષા ભાવથી ભણે કામ થઈ જાય, ભાવથી ભણે પોતાની માન્યતા અભિમાન જાણપણાનું છોડી દેવું, ગારો થઈ જાવ. હું પ્રભુ કાંઈ જાણતો, હું તો કાંઈ જાણતો, ગણધર ભગવાન જેવા બાર ભગવાન, હું તો કાંઈ જાણતો. ક્યાં કેવળ જ્ઞાન, ક્યાં અમારું સમુદ્રમાં બિંદુ છે. મોક્ષાર્થી જીવ અભિમાની નો તમને એવું ઉભા થઈ ગયો હોય ને, સાત્વિક ધારણા આવી ગયો કે નહીં, એટલું તો નમ્ર ગંભીર અભિમાની. ગુરુ વાત કરે ને ત્યારે શિષ્ય એવો નમ્ર હોય તો તે જાણતો હોય વાત કરે એમ શિષ્ય પોતે જાણે છે, એમ નથી કે આ તો હું જાણું છું, આ તમે ક્યાં નવું કર્યું, એ શિષ્ય નથી. શિષ્ય ના લખણ જુદા હો. મેં આજે આપની પાસે કવિ મારો સાથે ફરીથી કહેતા હતો એમ પોતે તો પોતાનું જ્ઞાન તો ધોરું હોય તો પણ જે લોકો નમ્ર હોય, સરળતા સભ્યતા સરકારી મમતા ચારે ગતિઓને પરિણમિતથી એ છે એ સ્વભાવ ભાવ આવ્યું ને, સ્વભાવ ભાવ રૂપ છે અપંતિમ ગતિ ધ્રુવ ગતિ, જેથી ધ્રુવપણાને અવલંબે છે એનો વિનાશ કોઈ થાય નહીં. રે રે ટકી ટકી ખલાસ, ભલે ઉત્પાદન થાય પણ તેનો તે તેનો તે તેનો તે તેનો તે બીજું ઉત્પાદન થાય. માટે ગતિઓ ચારે ગતિઓ કર્મ નિમિત્તથી થતી હોવાથી જો ચાર ગતિ છે ને એમાં કર્મ નિમિત્ત છે અને એની યોગ્યતા ઉપાદાન કારણ છે. ચાર ગતિ માં જે રખડે છે એની પર્યાયની યોગ્યતા એનું અશુદ્ધ ઉપાદાન કારણ છે અને એમાં નિમિત્ત કારણ કર્મ છે એમ લખે છે. બધી વાત કરતા જાય છે, નૈમિત્તિક જ્ઞાન કરાવે, નિમિત્તનું જ્ઞાન કરાવે અને સ્વભાવને જુદો રેખા કરે. સ્વભાવ જુદો ને જુદો રહે, સ્વભાવને ભેળવે જ નહીં નિમિત્ત નૈમિત્તિક. સ્વભાવ એને નિમિત્ત નૈમિત્તિક અડતો
નથી,
પડતો નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, ચારે ગતિ ધ્રુવ નથી. નૈમિત્તિક છે ને એમાં નિમિત્ત ઓળું છે ને કર્મ એટલે વિનાશિક છે, નાશવાન છે ચાર ગતિ અને સિદ્ધ ગતિ તો નાશવાન નથી. શિષ્ય થયા તે થયા, કોઈ બી સંસારમાં ના આવે. ધ્રુવ વિશેષણથી પંચમ ગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. ધ્રુવ કહીને ચાર ગતિ જે નાશવાન છે અને આ ગતિ તો અવિનાશી છે. મોક્ષ થયો તે થયો, કોઈ બી મોક્ષનો અભાવ થઈને ચાર ગતિમાં ફરીને આવે કરવાનું નથી. પાંચ મિનિટ મોડું શરૂ કર્યું હતું, આજે પાંચ મિનિટ વધારે. આ તો ભાવનાનો સાથ છે, આત્માની ભાવનાનો સાથ છે, આત્માની મનથી જાગી ઉઠે છે. નાચવા માટે થનગનાટ કરે, ઓહો આવું મારું આવું મારું શું આવું હું જે આવું સાધકની અવસ્થા આવી સાધ્યની અવસ્થા નાચે જાણું છું ના આવે, ઉલ્લાસ આવે અંતરથી. જેનો પંચમ ગતિ વળી તે કેવી છે, આ સિદ્ધ ગતિ વિશેષણ છે. ગુરુ અચલ અને અનુપમ ત્રણ વિશેષણ હતા ને, એમાં ગુરુની વાત કરી, આ પર્યાય જે ધ્રુવ છે એની વાત કરી. જે ભગવાનની પંચમ ગતિ ધ્રુવ છે કાયદી વળી તે કેવી છે, શ્રી સમસ્તા જગતમાં જે સમસ્ત ઉપમા યોગ પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદભુત માધ્યમ હોવાથી તેને કોઈ ઉપમા મળી શકતી, ઉપમા આપવાથી મતી મપાઈ જાય છે, સિદ્ધની આરે કોઈની સરખામણી થઈ શકે નહીં, ઇન્દ્રની આરે સરખામણી ન થાય, કોઈની આરે સરખામણી ન થાય. સિદ્ધ પરમાત્માની પર્યાય છે, એ પર્યાયને કોઈની સાથે સરખામણી ન થાય. ઉપમા રહીત છે, ઉપમા રહીત કોઈ આરે મેળવું. ઉપાયો પદાર્થ છે તેમનાથી વિલક્ષણ અદભુત મહત્તમ હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી. આ સિદ્ધ ગતિ આના જેવી છે, આના જેવી છે, ઇન્દ્ર જેવી છે, આના જેવી છે, અરે કોઈની સાથે મળે નહીં. લક્ષણ જુદું છે, વિનાશક કે ધ્રુવ વિશેષણથી પ્રત્યેક ગતિમાં વિનાશક થયો છે. હવે તે ગતિ કેવી છે? રહી ગયો. અનાદિકાળથી અન્ય પરભાવના નિમિત્તે થતું જે પરમા ભ્રમણ, શું કહ્યું? અનાદિકાળથી અન્ય એટલે પર ભાવના નિમિત્તથી થતું જે પરમા ભ્રમણ, રાગમાં ભ્રમણ એ પરમા ભ્રમણ છે. રાગ દ્વેષમાં ભમે છે ને એ પરમા ભ્રમણ છે. સ્વ નથી રાગ, છે સ્વ નથી. જ્ઞાનમાં આવે તો ભ્રમણ નડી, રાગમાં રહીએ તો ભ્રમણ થયા કરે. ચાર નથી રાગ મારો પછી ભ્રમણનું કારણ છે. જ્ઞાન મારું પંચમ ગતિ થઈ જાય. જ્ઞાનને પકડને રાગને સામાન્ય ભાવથી નિમિત્તે થતું જે પરમા ભ્રમણ, તેની વિશ્રાંતિ અભાવ વિશ્રાંતિ થાય. ચાર ગતિ શાંત થઈ જાય. અનાદિની ચાર ગતિ હતી પણ શાંત થઈ જાય છે. અને શિવ ગતિ સાદી અનંત શરૂ થાય પણ કોઈ જ અંત ના. વિશ્રાંત વિશ્રાંત એટલે અભાવથી ચાર ગતિ અભાવ વિશ્રાંતિ અભાવ એના વશ અચલપણાને પામી છે. અચલ ચલાચલ નથી. ચલાચલનો બધી નાટ થાય અચલ છે. આ વિશેષણથી ચારે ગતિઓને પર નિમિત્તે જે ભ્રમણ થાય તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. થોડું રહી ગયું છે બરાબર. વળી તે કેવી છે પંચમ ગતિઓ? પર્યાયની વાત ચાલે છે. એ જેને દ્રવ્ય જોઈ લીધું ને એને સિદ્ધની પર્યાય જોયા પછી લખે છે. આ સિદ્ધું છે, સિદ્ધનું જ્ઞાન સિદ્ધ નથી થયા સાધક. પણ સિદ્ધ પર્યાય કેવી હોય એનું જ્ઞાન થઈ ગયું છે. પણ અત્યારે અર્જન તો નથી. અહીંયા અર્જન છે કે નથી? અહીં અર્જન બેઠો છો સરસ સ્વભાવે આત્મા એનું અવલંબન લેતા નવતત્વમાં મોક્ષતત્વનું જ્ઞાન થઈ જાય છે. વૃદ્ધાર્થને નવતત્વને જાણે એમાં મોક્ષ જાણ્યો કે નહીં? ઘણી રીતે કેવી છે? જગતમાં જે સમર્થ ઉપાયયોગ પદાર્થો તેમનાથી વિલક્ષણ એને લક્ષણ આરે મળતું નથી. અદભુત છે મહાત્મ હોવાથી એનો મહાત્મની સિદ્ધ ગતિનું શું મહાત્મ છે? શબ્દથી પૂરું પડે નહીં. વાણીનું કામ નથી, વિકલ્પનું કામ નથી. અનુભવ જ્ઞાન એને સિદ્ધ ગતિને જાણે છે. શુદ્ધ જ્ઞાન ક્ષાયિક ભાવને જાણે છે. સૂક્ષ્મ ભાવ ક્ષાયિક ભાવને જાણીએ છે. પારિણામિક ભાવને જાણે કે ક્ષાયિક ભાવને જાણે છે. સૂક્ષ્મ ભાવ પારિણામિક ભાવ જેને જાણવામાં દ્રષ્ટિમાં લક્ષ્માયો, પારિણામિક ભાવ દ્રવ્ય સામાન્ય એને સિદ્ધ અવસ્થાનું જ્ઞાન થઈ જાય. અત્યારે તો સિદ્ધ અવસ્થા નથી પણ જ્ઞાન તો છે કે નહીં? અને જ્ઞાનની એક સમયની પર્યાય ભૂત ભાવિષ વર્તમાનને જાણી શકે છે. એક સમયની જ્ઞાનની પર્યાય સાધકની ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળનું એને જ્ઞાન વર્તે છે. કોઈ વખતે ઉપયોગાત્મક થઈ જાય પ્રતિભાત બધો છે પણ ઉપયોગાત્મક કોઈ વખતે થઈ જાય છે. વાત છે કે જોડા કાપે જગતમાં જે સમસ્ત ઉપાયો પદાર્થો તેમનાથી વિલક્ષણ જુદી જાતનું લક્ષણ છે. અદભુત માધ્યમ હોવાથી તેને કોઈની રૂપમાં મળી શકે નહીં, મેળવી શકાય નહીં. આ વિશેષણથી કાર્યગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણું, કાર્યગતિમાં તો કથનચિત સમાનપણું લાગે પણ આ પંચમ ગતિમાં તો ક્યાંય સમાનપણું આવે નહીં, મળી આવે છે. તેનો પંચમ ગતિમાં વ્યવસ્થિત થયો. આટલા બોલથી કરવું છે. નમસ્કાર કરું.